અષ્ટાનિકા પર્વ ચાલે છે એમાં પાંચ મેરુ સંબંધી શાશ્વતજીન મંદિરમાં બિરાજમાનજીન પ્રતિમા અને આજે નંદીશ્વર દીપની ચાર દિશામાં ઉત્તર દિશામાં તેર જીન મંદિર એના જિનાલયન કરી અને આ રીતે વિચાર કરીએ તો કેટલા મંદિરો થઈ ગયા અહીંયા સુધી આપણે પહોંચ્યા એટલે 450 હજી બે 11મો કુંડલવર અને 13મો રૂચિકર બાકી અત્યાર સુધીમાં 450 જૈન મંદિર આપણે કેટલા ગણ્યા હતા અઢી દીપમાં કેટલા ગણ્યા હતા 390 એક એક મેરુ પાંચ મેરુ છે એમાં એક એક મેરુના કેવા ગણ્યા હતા આપણે એના મેરુ ઉપરના 16 અને બીજા 62 એ રીતે કેટલા થયા 78 અને એવા પાંચ મેરુ એટલે કેટલા થયા 390 અને પછી ઈક્ષાકાર ચાર એટલે 394 પછી ચાર માનસતરમાં 398 અને 52 નંદીશ્વરના એટલે 450 એ થયા એમાં આજે બધું આપ્યું હતું કેટલો કેટલો દરેકનો એરિયા છે એમ છેલ્લે નંદીશ્વર પહોંચે તેનો કેટલો વ્યાસ છે એ 163,84,00,000 યોજન એ આખી રિંગ ટાઈપ છે ને અને એ બાજુનો ખાલી ત્યારે ઓલાથી ના લેવું મેરુ પર્વતથી ના લેવો એટલે જ એનામાં એનો વ્યાસ કહે છે 163 કરોડ 1,63,84,00,000 આવું હોય આવું હશે આવું પેલું એક બહુ જ વિચારી લેવું પોતાનું અહીંયા જેમ આવ્યું જગન્ય જ્ઞાનનું પરિણમન જગન્ય એટલે આપણું તો વિપરીત છે એ ન પહોંચે એટલે હશે કે નહીં એવો ક્વેશ્ચન ના કરો આ તો એના જેવું છે કે જે કોઈ આંધળ હોય એ કહે કે આકાશમાં ના ચાર બગલાની પાંચ દોડે પણ હવે તને તો કહેવાનો અધિકાર નથી જેની પાસે આંખ છે એ કદાચ ગણતરીમાં ભૂલ કરી બેસે પણ તને તો અધિકાર એમ આપણું જ્ઞાન ન પહોંચે તો આપણે એના ઉપર અરે નિર્ગ્રંથ મુનિરાજો જેને સત્ય મહાવ્રત છે જેને ભાષા સમિતિ છે અને ત્રીજો જે લઈએ તો વચન ગુપ્તી છે ત્રણેય ભાષા સંબંધી છે અને એની ઉપર તું એમ વિચારી શકે એવી એટલી વિરાધના સુધી નહીં પહોંચતો અહીંયા એ ચાલે છે કાલે એનો છેલ્લો એ દિવસ છે આપણે સમયસર એમાં ગુરુદેવસિંહ ફરીથી આજ 172 ગાથા આખી શરૂઆત સેનાથી કરી શરૂઆત 73 ગાથા 144 ગાથા ત્યાંથી શરૂઆત કરી ને સેનાથી વાત લીધી અનુભવ પહેલાની પૂર્વ ભૂમિકા આવી હોય છે અહીંયા સુધી હજી જો પહોંચ્યો નથી તો થવાનો કોઈ અવકાશ જ નથી પૂછવાનું જ નહીં ત્યાં સુધીની અને 144માં શું મૂક્યું હતું શું તૈયારી હોય પહેલું શું કરવું એનો પ્રશ્ન છે ને પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરીને એ શબ્દ છે એમાં અને એવી જ રીતે 73 ગાથામાં છું કેવો નિર્ણય કરે છે કે હું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું તો એ રીતે પૂર્વ ભૂમિકા ગુરુદેવ શીખે આ બધું ઘણા ગુરુદેવ એમાંથી વિષયો બધા એ કાઢતા રહે છે પછી આમાંથી જ આવી હતી ને આજ સમય શું આવ્યું હતું વિદ્વજ્જનો નિશ્ચયતજીને વ્યવહાર કરે છે આવ્યું હતું ને કેટલામી ગાથા હમણાં ચાલી ગઈ છે અહીંયા ચાલી ગઈ છે એટલે 160મી અને આ વાત એટલા માટે કે ગુરુદેવસિંહને આનો પ્રશ્ન થયો હતો કે જો કર્મના જ્ઞાનાવાણી કર્મના ઉદયથી જ્ઞાન આચ્છાદિત થાય છે ઢંકાય ત્યારે ગુરુદેવસિંહ આ ગાથા કાઢીને કીધું હતું જો એમાં કયો શબ્દ લખ્યો છે સેના કારણે જ્ઞાન આચ્છાદિત છે ટીકામાં પોતાના પુરુષાર્થના અપરાધથી છે શબ્દ એ હુકમચંદજી શેઠ સાથે આવ્યા હતા જીવંદર કરીને વિદ્વાન હતી આ શાસ્ત્ર ભણે કાંઈ કામ ન થવાનું ત્યારે ને ત્યારે ગુરુદેવ કાઢીને દેખાડ્યું આ જોલ લેશું લખ્યું છે પોતાના પુરુષાર્થના અપરાધથી અને એને જ અહીંયા કે છે એનું જગન્ય પરિણમન છે. સાથે લિંક કરીને બધી વાત લે છે ને ગુરુદેવ. હા, એને વાંચ્યું પણ સામે સાથે શું લખ્યું છે, પોતાના પુરુષાર્થની અપરાધથી એ નિજ કર્મ રજા આચાર. ફરીથી એમાં એ વાંચ્યું હશે, હરિગીત વાંચ્યું હશે એમ, અથવા ભાવાર્થમાં. અરે પણ એ જ કર્મ મળી કોણ, કર્મનું મળ, કર્મ નથી લખ્યું, કર્મના નિમિત્તે થયેલું મળ પોતાની વિપરીતતા. નિજ કર્મ મળ જે કુનકુન આચાર્ય આવ્યો છે ને શબ્દ, કર્મ મળ તો એ પોતાનું છે, નિજ કર્મ મળ એટલે પોતે કરેલું જે દ્રવ્ય કર્મ નથી, કર્મનું એના નિમિત્તે થયેલું મળ એટલે ભાવ કર્મ. વિહુય રય મલા, રય અને મળ, તો રયમાં કોણ આવે, દ્રવ્ય કર્મ, અને મલમાં કોણ આવે, ભાવ કર્મ. તો એ તો વાત સાથે અહીંયા નિમિત્ત છે એની વાત ના નથી, પણ મૂળ કોણ છે, પોતાના પુરુષાર્થની નબળાઈ. અને એને કીધું છે કર્મમળ, કર્મમળ એટલે પોતાની મલિનતા, કર્મના યોગમાં થયેલી અને એનાથી વ્યાપ્ત થયો છે એટલે થાય. ઘણી રીતે બધે વાત ગુરુદેવશ્રી લીધી, એમાં એક ખાસ છેલ્લે છેલ્લે ફરીથી દેખાડવું. પહેલો શબ્દ ગુરુદેવ, ખરેખર જ્ઞાની. આ વળી જ્ઞાની કેટલા હશે, ખરેખર હશે પછી કેવા હશે, ખાલી કેવા ખાતરના હશે, કેવા હશે. એટલા માટે પછી આગળ આવશે, ત્રણ જ્ઞાની શબ્દ ત્રણ રીતે વપરાય છે. અહીંયા ખરેખર એટલે જેને ભેદજ્ઞાન પૂર્વકનું પરિણમન થયું છે. જેમ કે આ કેવાના ખાતરના છે બધા, પણ રિયાલિટીમાં કાંઈ એમ નથી, ખરેખર. અને એના માટે ગુરુદેવ સંસ્કૃતમાંથી શબ્દ કાઢીને યો હી, હી નો આમ અર્થ જ થાય, અને જ નો અર્થ અહીંયા ખરેખર, વાસ્તવિક રીતે, યથાર્થપણે, જે જ્ઞાની એટલે જે ખરેખર જ્ઞાની. હવે બુદ્ધિપૂર્વક, સામાન્યપણે બુદ્ધિપૂર્વક શબ્દનો અર્થ શું થાય, જે આપણા જ્ઞાનમાં જણાય એવું આવે ને, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક બે રાગ આવે ને, તો બુદ્ધિપૂર્વક કોને કહેવાય, જે આપણા જ્ઞાનમાં પકડાય એનું. તો અહીંયા બુદ્ધિપૂર્વક એટલે કોણ લેવાના છે, બ્રેકેટમાં તો ઈચ્છાપૂર્વક લખ્યું છે, અહીંયા કેવા લેવાના છે, બુદ્ધિપૂર્વક એટલે એકત્વપણાના. અહીંયા ભાવાર્થમાં એને અજ્ઞાનમય લખ્યા છે, બુદ્ધિપૂર્વક. બુદ્ધિપૂર્વક એટલે પોતાએ જેમાં એકત્વ કર્યું છે એવા મિથ્યાત્વના એ ભાવ માટેની વાત. જે એમાં ગુરુદેવ કીધું ને, રાજમલજીએ બીજો અર્થ કર્યો છે, ગુરુદેવ બોલ્યા હતા, જો આપણે હજી આગળ તો આવશે જ, બાકી 273 પાનમાં આવશે, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે. 273 જે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય છે તે બુદ્ધિ. ઈચ્છા એટલે એમાં સુખ બુદ્ધિ છે, કરવા જેવું છે, એકત્વ એ પ્રકારના. એટલે મિથ્યાત્વ સહિતના ઈચ્છા જે છે એનું નામ શું કીધું છે, બુદ્ધિપૂર્વક. ને તો સામાન્યપણે બુદ્ધિ એટલે કેવા, આપણા જ્ઞાનમાં પકડાય એવા સ્થૂળ. અને અબુદ્ધિપૂર્વક એટલે કે જે આપણા જ્ઞાનમાં ન પકડાય એવા, જેમ શ્રેણી માંડે અથવા નિરીકલ દશા. ચોથે નિરીકલ દશા કેટલામ ગુણસ્થાન આવે, ચોથાથી. અને તો નિરીકલ દશા હોય ત્યારે કોઈ વિકલ્પ ન હોય ને, નિર્વિકલ્પ એટલે વિકલ્પ ન હોય ને, હોય આઈ તે સમય, એ સમય અ હોય ને, તો પછી નિર્વિકલ્પ કયો છે તમે. અરે ભાઈ, એ પોતાના જ્ઞાનમાં પકડાતા નથી. એવો જો અબુદ્ધિપૂર્વકનો ન હોત તો ત્યારે પૂર્ણ વિતરાગ થઈ ગયો હોય, યથાખ્યાત ચારિત્ર થઈ ગયો હોય. તો બે રીતે વિચારવું છે. જેમ અહીંયા બહુ સુંદર એ ન્યાય આપ્યો ને કે આજે જ્ઞાનનું જગન્ય પરિણમન કોને સૂચવે છે, એવું ક્યાંથી અટકાળો તમે, જગન્ય પણ પૂર્ણતા નથી. ચલો જ્ઞાનની પૂર્ણતા નથી, પણ ત્યાં રાગ હોય એવું ક્યાંથી તમે નક્કી કર્યું. જ્ઞાનનું જગન એટલે નેચરલી જ્ઞાન પૂર્ણ નથી, પણ એમાં ત્યાં રાગ હોય એવો નિયમ ક્યાંથી કાઢ્યો, આશ્રવ હોય. અરે એક વિચારવા જેવું છે, જ્ઞાન મારો સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવ પૂર્ણ પ્રગટ્યો નથી તો એનો કોઈક બાધક એવો રાગ હોવો જોઈએ. શું છે ન્યાય? શું છે કે જ્ઞાની મારું શું છે? સ્વભાવ. કેવળ જ્ઞાન સ્વભાવી છે ને બધા આપણે બધા, અને પ્રણમન પર્યાયમાં થયું નથી તો એનો અર્થ શું થયો? એને કોઈ બાધક હોવું જોઈએ. સૂર્યનો પ્રકાશ પૂરો નથી, દીવાનો પ્રકાશ પૂરો નથી તો શું સૂચવે છે? કે દીવા ઉપર કોઈ કપડું હશે, ઢાંકેલું હશે, સૂરજની આગળ કોઈક વાદળું હશે, તો એ મારા સ્વભાવનો ઘાતક છે, એનાથી વિરુદ્ધ કોઈક ભાવ હોવો જોઈએ. તો જ્ઞાનથી વિરુદ્ધ કયો ભાવ છે? રાગ ભાવ છે, રાગ દ્વેષમો છે ને, એ રીતે કરે. તો એ રીતે આ બધા ખુલાસા અમૃતચંદ્રાચાર્ય સુંદર કીધા, અને ગુરુદેવસિંહે પણ એ વાત આપણને એ બતાવી. તો અહીંયા પેલું ખરેખર જ્ઞાની, જેને બીજી ભાષામાં સૌથી ટીકાની છેલ્લી લાઈનમાં કયો શબ્દ વાપરો? ટીકાની પહેલી લાઈન ખરેખર જ્ઞાની, અને છેલ્લામાં શું? સાક્ષાત જ્ઞાની થયો. એક એક વાતનો ગુરુદેવ શબ્દ નોટ કર્યો કમ્પેરિઝન કરીને, જે ખરેખર જ્ઞાની પહેલા કીધું છે. એટલે કે અતિન્દ્રિય જ્ઞાન રૂપે, સમ્ય જ્ઞાન રૂપે જેનું પ્રણમન થયું છે, ખાલી શાસ્ત્ર જ્ઞાન થયું ને ધારણા જ્ઞાન કર્યું છે એની માટેની વાત નહીં. અને એને જ પછી છેલ્લે શું શબ્દ વાપરો છે? સાક્ષાત જ્ઞાની થયો. તો પેલું જે ખરેખર જ્ઞાની છે તે બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક એટલે એકત્વ બુદ્ધિપૂર્વકના, એમાં એ મારું સ્વરૂપ છે, એ કરતા કરતા આગળ વધારશે, એનાથી ધર્મ થશે એવા અભિપ્રાય છે. તો એવા મોહ રાગ દ્વેષ રૂપી આશ્રવ ભાવનો તેનો અભાવ હોવાથી નિરાશ્રવ. હવે જો આ વાત શેના ઉપરથી લીધી? એક બાજુ કીધું નિરાશ્રવ છે, અને હવે સિદ્ધ કરશે કે એને આશ્રવ હોય છે, બે કરશે. કારણ કે પ્રશ્ન શું પૂછ્યો હતો? નાની નિરાશ્રવ કઈ રીતે છે? તો અહીંયા કહે છે કે ભાઈ આચાર્ય, એમ નથી કે તારી વાત ખોટી છે, એમ નથી કીધું, તારી જે કીધું નિરાશ્રવ છે એક શ્રદ્ધા અપેક્ષા, કે જે આશ્રવ કરવા જેવો છે એવો એને નથી, આશ્રવમાં એકત્વ નથી એ અપેક્ષા. આશ્રવથી શ્રદ્ધાએ ભિન્નતા કરી દીધી છે, એકત્વ તોડી નાખ્યું છે એ અપેક્ષા ને. પણ સાથે જો સાથે શું શબ્દ વાપરો? જો એટલા માટે પરંતુ ત્યાં એટલું વિશેષ છે ને, ઓલી વાતો કરી કે છે આ અપેક્ષા, શ્રદ્ધા અપેક્ષા એ તો નિરાશ્રવ છે, પરંતુ એટલું વિશેષ કે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, આનો ગુરુદેશી ખુલાસો કર્યો, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, એનો અર્થ શું કર્યો હતો? ત્રણકાળ ત્રલોકને જાણતો. અરે પણ એ જ હોય ને, સર્વોત્કૃષ્ટ નથી. અરે ભાઈ, પોતાના આત્માને પૂર્ણપણે ઉપયોગ ઠરીને જાણવું છે એવું નથી થતું તો બહારનું નથી થતું. એક બહુ છે, લોકાલોકને જાણવાના જ્ઞાન માટે પણ તારા ઉપયોગને આત્મામાં સમેટવો પડશે. આપણે શું માનીએ, થોડું બહાર જોતા જોતા પૂરું થશે, એમ નથી થવાનું. ઉપયોગને આત્મામાં જો સમેટી લઈશ તો તને એવું જ્ઞાન ખીલા વગર રહેશે ને. બાકી પર સન્મુક્તાએ, પર સન્મુક્તાએ શું થશે? પરનું જ્ઞાન યથાર્થ થશે કે આત્માનું? અરે પર સન્મુક્તા તારો સ્વભાવ થોડી છે, તું સ્વભાવ જ્ઞાનમય છે, તું જ્ઞાનમય આત્માને છોડીને બીજું તારે જ્ઞાન કરવું છે. તો એ રીતે અહીંયા પોતાના જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવ દેખવાને, જાણવાને, દેખવા એટલે અહીંયા શ્રદ્ધા ને એ છે, દેખવા એટલે દર્શન પણ લઈ શકાય છે, પણ મુખ્યતા અહીંયા શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર. એ અશક્ત વર્તો તકો, જો શબ્દ શું વાપરો છે? અશક્ત એટલે શું? કામ કેવો શબ્દ વાપરો છે? પુરુષાર્થની કમજોરી, નબળાઈ માટેનો છે, ઓલામાં કહીને નથી જાણતો એટલે કોઈ કર્મને આધીન છે ને એ પ્રકારે નથી. એ આચરવાને પોતાના પુરુષાર્થની કમજોરી અશક્તને લીધે વર્તો, જગન્ય ભાવે જ જ્ઞાનને દેખે, એટલે પોતાના આત્મામાં ઉપયોગ એવો જેમ કેવળીને જામી ગયો છે કે અબુદ્ધિપૂર્વક નો ન આવે. અહીંયા શું છે? કેવી રીતે સવિકલ દશા, ઉપયોગ બહિર્મુખ છે તો બુદ્ધિપૂર્વક નો સવિકલ્પ ના નો છે. અંતરંગમાં ગયો, ક્યારની વાત છે આ? ચોથેથી નહીં, શ્રેણી માંડવા કાળે પણ જેવું કેવળ જ્ઞાન છે એવું હજી ઉપયોગ અંદરમાં જામ્યો નથી, હજી અબુદ્ધિપૂર્વકનો અંદરમાં રાગ રહી જાય તો એ જગન ભાવે જ્ઞાનને દેખે જાણ્યા ત્યાં સુધી તેને પણ એટલે શું કામ લીધું, તેને પણ મિથ્યા દ્રષ્ટિને તો નથી પણ સાધક દશામાં પણ નથી. શું કેવું છે અહીંયા, પૂર્ણતા નહીં, મિથ્યાત્વ છે ત્યાં સુધીનો તો પ્રશ્ન નથી, પણ અસ્થિરતાનો છે જ્ઞાનનું જગન્ય પરિણમન થયું ત્યાં સુધી પણ એને આશ્રવ છે, પુદ્ગલ કર્મનો બંધ થાય છે ને, એના બે કોમા છોડી વચ્ચેનું પુદ્ગલ કર્મનો બંધ થાય, ફરીથી શબ્દ શેની છે, પુદ્ગલ કર્મનો બંધ થાય છે, વાત કોની ચાલે છે, નિરાશ્રવનો પ્રશ્ન પૂછ્યો અને વાત શેની લીધી, અરે ભાઈ આશ્રવ હોય તો બંધ થયા વગર રહેશે ને, એની સાથે લિંકમાં છે, કોઈ કે સંવર થયો નિજરા થયું પણ સંવર ન થયો, સંવર થયો પણ નિજરા, તો કે ભાઈ અહીંયા આશ્રવ થાય તો બંધ થયા વગર અને બંધ થાય છે એ જ દેખાડે કે આશ્રવ છે, અહીંયા નિરાશ્રવ પ્રશ્ન છે ને. તો આ રીતે જ્યાં સુધી પોતાને પૂર્ણપણે નથી જાણતો, ઉપયોગ અંદરમાં સ્થિર થઈને અસ્થિરતાનો વિકલ્પ ન થાય ને પૂર્ણ જ્ઞાન ખીલી જાય એવી દશા નથી, ત્યાં સુધી જગન ભાવે થાય છે તો બંધ થાય છે. હવે એનો લેખ વચ્ચેમાં વાંચીએ, જગન્ય ભાવની અન્યથા અનુપપત્તિ, અન્યથા એટલે એ સિવાય, ફરીથી જગન્યપણું શું થયું, શા માટે થયું, ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ શા માટે કરે છે, થોડે થોડે આપી ટુકડે ટુકડે આપી, એનો અર્થ છે કે એટલા એની પાસે, એમ અહીંયા કે છે જગન ભાવનું પ્રણમન કોને સૂચવે છે, કોને સૂચવે છે, પૂર્ણતાનો તો અભાવ છે જ, પણ પૂર્ણતાનો અભાવ સાથે શું, પોતાના સ્વભાવને ઘાતક અવરણ આચ્છાદિત કરનાર કોઈ રાગ હોવો જોઈએ, વિભાવ હોવો જોઈએ, આ ઈશિત અને વિભાવ એટલે આશ્રવ, અહીંયા પોતાનું પૂર્ણ જ્ઞાન ખીલ્લું નથી તો એનો અર્થ છે કે એને આળસ રૂપે, એને ઢાંકનાર, એને અવરોધ રૂપે કોક હોવું જોઈએ, તો એ કોણ છે, આશ્રવ છે, રાગ ભાવ છે, તો એની સ્થિતિ એ દેખાડે છે કે અન્યથા અનુપતિ, નહીતર પૂર્ણ ખીલી ગયું હોત, એને જો બાધક એવો ત્યાં આશ્રવ ન હોત, રાગ ન હોત, તો જ્ઞાન કેવું ખીલી ગયું હોત, પૂર્ણપણે એ ખીલી ગયો. જો જગન્ય ભાવ અન્ય રીતે નહીં બનતો હોવા, બારમાં એવું ન હોય, આ લંગડા તો ચાલે છે કે ભાઈ એને કઈક પ્રોબ્લેમ હશે, એવું થાય કે નહીં, નહીતર એવું કેમ બને, કેટલી રીતે આપણે એ વિચારી શકીએ છીએ કે આવી સ્થિતિ દેખાય છે, એનો અર્થ શું છે, ચશ્મા પહેરે છે એ શું દેખાડે છે, આંખની નબળાઈ સ્થિત થાય છે કે નહીં, તો શું કામ પહેરવા પડે, એમ પૂર્ણતા નથી થયું તેનો બાધક કોઈ ભાવ હોવો જોઈએ, અને અશુદ્ધરૂપ ભાવ, આશ્રવરૂપ ભાવ, રાગદ્વેષરૂપ ભાવ એ છે. તો જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મ કલંકના વિપાકનો સ્વભાવ, અબુદ્ધિ જો ફરીથી ખાલી કર્મ નથી, કર્મ કલંક, પોતાના ભાવ કર્મરૂપી કલંક, વચ્ચે બે ચાર દી પહેલા આવ્યો હતો કર્મ કલંક પોરા, આવ્યું તું ગોમટસારમાં એ શબ્દ છે, પોતાનું પ્રચંડ એવા ભાવ કર્મનાથી આ જીવ નિગોદો એકેન્દ્રી આદિ માર્યો, કર્મનો ઉદય નિમિત્ત રૂપે છે પણ મૂળ કારણ કોણ છે, પ્રચુર ઉત્કૃષ્ટપણે પોતાના ભાવરૂપી કર્મ કલંક છે, ભાવ કર્મરૂપી એના કારણ, દ્રવ્ય કર્મ તો એમાં શું છે, એક નિમિત્ત રૂપે. ફરીથી જૈન દર્શનમાં નિમિત્તનો સ્વીકાર છે કે નહીં, હા છે, તો એનો અર્થ એની અસર પડે છે, એક ને તો હોય તો કઈ એનાથી ન થતો હોય તો બહુ જ, નિમિત્તનો નિષેધ નથી પણ નિમિત્તના કરતા પણ આનો નિષેધ છે, વ્યવહારનો નિષેધ નથી પણ વ્યવહારથી નિશ્ચય થશે એને આગળ વધારશે એનો નિષેધ છે, પણ અર્થની ખબર ન હોય એટલે માની લે, અત્યારે એવું બધું જોતા કાનજી સ્વામી નિમિત્તને માનતા નથી, પુણ્યને એને માનતા નથી, અરે કોણે ના પાડી, એનો પણ નિમિત્તનો નિયમ હોય કે નિયમ કોનો હોય, ઉપાદાનનો કે નિમિત્તનો, બંનેનો નિયમ છે, જીવ પૂદગલ ગતિ કરશે તો નિમિત્તરૂપ નિયમ, નિમિત્તરૂપ નિયમ, બારમાં જે ગાડીને હોય ન કરવાનું, પણ નિયમ રૂપ નિમિત્ત કોણ છે? ધર્માસ્તિ કહે છે. તો નિમિત્તનો કોઈ નિષેધ નથી, ભગવાનને નિમિત્ત. એવી જ રીતે વ્યવહારનો નિયમ હોય કે ન હોય, ચોક્કસપણે હોય. કોઈ કે મને ત્રણ કસાઈનો અભાવ થયો પણ હજી ઘરમાં રહેવાની ઈચ્છા રહ્યા કરે છે, તેમાં શું વાંધો? કાંઈ આપણે પરદ્રવ્યોને તો આપણે છોડી શકીએ નહીં, નથી છૂટતા, વસ્ત્રપાત્ર નથી છૂટતા, એ શક્ય જ નથી. બેનો એક સહજ યોગ છે. ત્રણ કસાયનો અભાવની જો વિતરાગતા પ્રગટ થાય તો નિર્ગંધપણાનું સેજે થયા વગર રહેશે નહીં. બે કસાયનો અભાવ થાય તો અણુવ્રતનો વિકલ્પ થયા વગર રહેશે નહીં. પણ શું થાય? તત્વ અભ્યાસ વગર કોઈ નિવડો નથી આવવાનો. એટલે ગુરુદેવ તો ખાસ તત્વ અભ્યાસ, પહેલો આવો અભ્યાસ હોવો જોઈએ, કરવો જોઈએ. તો એ અહીંયા ફરીથી આપણને સિદ્ધ કર્યું. શિષ્યના પ્રશ્નનો આચાર્ય બે રીતે આપ્યો કે તું કે છે એક વાત સાચી છે, અમે જ પેલી શરૂઆતની ગાથામાં ભાવ આશ્રમ દ્રવ્ય આશ્રમ કીધો, પણ એ કઈ અપેક્ષા? એ કે એ શ્રદ્ધાની અપેક્ષા. આગળ કયો શબ્દ આવ્યો હતો એના માટે? કયો શબ્દ આવ્યો હતો? નહી, ભાવનાના અભિપ્રાયના આવ્યું હતું ને, આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે 170 ગાથામાં આવ્યું હતું છે. આશ્રવ ભાવની ભાવના અને એવો અભિપ્રાય નથી, એ શ્રદ્ધા અપેક્ષાની એ વાત હતી. તે જ અહીંયા આપણને કીધું કે બુદ્ધિપૂર્વકના રાગદ્વેષમાં આશ્રવ ભાવનો અભાવ છે. બીજા શબ્દોમાં કરવા લાયક છે, કરવા યોગ્ય છે, કરતા કરતા આગળ વધારશે એવી બુદ્ધિ, એવો અભિપ્રાય એ હવે છૂટી ગયો છે. તો એવા એનું અનુમાન થઈ શકે કે ત્યાં એને કોઈ બાધક એવા રાગ એવો હશે અને તેથી પૂદગલ કર્મનો બંધ થાય. માટે માટે શું કીધું? કે જ્યાં સુધી આ સદભાવ હશે ત્યાં સુધી પૂર્ણ જ્ઞાન ખીલવાનું નથી. માટે ત્યાં સુધી જ્ઞાનનું દેખવું જાણવું કે જ્યાં સુધી જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે. જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ, આનો અર્થ લીધો હતો ગુરુદેવ, જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે. સ્વભાવ કેવળ જ્ઞાન સ્વભાવ, પોતાનો જેવો કેવળ જ્ઞાન સ્વભાવ છે તેવડો જ. હવે ક્યાં શબ્દો આવ્યા? દેખવામાં, જાણવામાં, આચરણમાં, એકનો પરિણામમાં પ્રગટ ન થાય. જેવો સ્વભાવ છે એવો પર્યાયમાં પ્રગટ ન થાય, પરિણામમાં ન થાય. સ્વભાવ તો છે, જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે. છે શબ્દ છે એ હયાતી ત્રિકાળી સ્વભાવ દેખાડ્યો. હવે જાણો, દેખવા જાણવામાં બરાબર આવી જાય. આવી જાય એટલે આ પરિણામ દેખાડ્યું. આવી જવું કોને દેખાડે? અને ઓલું છે કેના? ત્રિકાળી સ્વભાવને દેખાડ્યું. તો એવું જ્યાં સુધી અને ત્યારથી હવે શબ્દ શું આપ્યો? સાક્ષાત જ્ઞાની થયો. ઉપર કયો શબ્દ હતો? ખરેખર. અને હવે અહીંયા શું આપ્યું? સાક્ષાત. એટલે કેમ આવું સાક્ષાત? પર્યાયમાં થાય ત્યારે એને સાક્ષાત. સ્વભાવ તો શક્તિ છે પણ હવે કેવો થયો? પર્યાયમાં. પણ આવું ક્યાંય હજી ઘણી જગ્યાએ છે, ક્યાંય એકાદ જગ્યાએ જવું છે. આગળ આવી ગઈ જશે આઈ થિંક, કરતા કરવામાં આવી ગયું હતું કઈ. ઘણા આપણે બે અધિકાર વયા ગયા એટલે બધું થઈ ગયું ને. સાક્ષાત અકર્તા થાય એવો શબ્દ એમાં. સાક્ષાત અકર્તા એટલે કે પર્યાયમાં એ આખું વાત આવે ત્યારે એને કહેવાય છે. બાકી તો આગળ હજી પણ ઘણી જગ્યાએ આવે છે સાક્ષાત અકર્તા. જો એમાં જોઈએ તો એક 487 પાના ઉપર સર્વસિદ્ધ જ્ઞાન અધિકારમાં છે સાક્ષાત અકર્તા. 487 પાને કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય. 342-344 ગાથા સુધી છે પણ 487 પાને નીચે મળ્યું. માટે જ્ઞાયક મળ્યો શબ્દ. જો પેલા શું સિદ્ધ કર્યું આચાર્ય દેવે? જ્ઞાયક ભાવ સામાન્ય પણ અપેક્ષાએ જ્ઞાન ભાવે અવસ્થિત છે. અવસ્થિત તો છે, પછી સાક્ષાત ના કેવળ જ્ઞાતા પણ સાક્ષાત કરતા કેવી રીતે? કે ભાઈ સ્વભાવ તો છે જ,
હવે એનો સ્વીકાર થયો તો કેવો થયો? પર્યાયમાં થયો. આ એનું નામ સાક્ષાત. શબ્દ અહીંયા શું છે? સાક્ષાત હન્ન કેવું લીધું? ફરીથી સાક્ષાત સ્વીકારી સ્વભાવ પણ લેવાય પ્રત્યક્ષ, પણ આ તો થાય. સાક્ષાત છે અને સાક્ષાત થાય, બે ફરક છે. સાક્ષાત એટલે તો છે શક્તિ સામે, પણ હવે થાય. થાય એટલે શેમાં થાય? પરિણમન. થવું, થાય, થશે એ ત્રણ શબ્દ કોને લાગુ પડે? પરિણમન ને લાગુ. બદલે બદલે તો એ રીતે અહીંયા કેવો છે? એ સાક્ષાત જ્ઞાની થયો, એક શબ્દ. પછી ગુરુદેવજી શબ્દ કેવો વાપરો? બતાવ્યો સર્વથા. ઉપર સર્વથા શબ્દ હતો, નિરાશ્રવત છે એમાં સર્વથા શબ્દ નહોતો, અને અહીંયા શબ્દ શું વાપરો? સર, એમ કેમ ફરક પાડ્યો? ઓલામાં ખરેખર જ્ઞાની હતો, અહીંયા સાક્ષાત જ્ઞાની થયો, એ તો બરોબર. પણ ખાલી ત્યાં નિરાશ્રવત છે અને નિરાશ્રવજ હોય છે, બે ફરક પાડ્યો તો. નિરાશ્રવત છે અને નિરાશ્રવ હોય છે, શું ફરક પાડે? ઓલો સ્વભાવની વાત છે અને હોય છે, હોય છે એટલે આવો થાય છે. અને સર્વથા એટલા માટે લેજો કે ઓલામાં શ્રદ્ધા અપેક્ષાએ કીધો તો, ચારિત્ર અપેક્ષાએ નહોતો કીધો. અને અહીંયા તો હવે ચારિત્રની અપેક્ષાએ પણ થઈ ગયો. ઓલામાં શું હતું? શ્રદ્ધા અપેક્ષા હતું, હજી ચારિત્રમાં નહોતું, હજી જ્ઞાનનું જગન્ય પરિણમન હતું એટલે આશરો હતો. પણ અહીંયા તો હવે ક્યાં છે? પૂર્ણ રૂપે થઈ ગયો. તો હવે કેવા થઈ ગયા? સર્વથા સાક્ષાત થયો, સાક્ષાત જ્ઞાની થયો, અને સર્વથા નિરાશ્રવ જ હોય. એક એક શબ્દો ગુરુદેવ આપણને છૂટા પાડીને કેટલું કરાવે છે કે એમ નથી. અને એક કારણ કે આચાર્યના શબ્દો છે, એમ ન સમજ્યું કે આ તો વાંચી ગયા, પંદર દિન પૂરું કરી નાખ્યું, એમ નથી. આચાર્યના શબ્દો છે, ઘણા ગંભીર. અને ગુરુદેવસિંહનું એક ઇન્સિસ્ટ કરતા હોય, શું ઇન્સિસ્ટ કરતા હોય? આચાર્ય બને ત્યાં સુધી આચાર્યના શબ્દો પ્રયોગ કરવા, જરૂર પડે તો બ્રેકેટમાં લખો. શું છે એ ગુરુદેવ કે એમાં શબ્દોમાં આપણને ન લાગે પણ એમાં ગંભીરતા ઘણી હોય, ભલે કોઈને ન સમજાય બધા ગુડ સંસ્કૃતના, તો એ બ્રેકેટમાં લખવું. પણ પેલું એનો એક દ્રષ્ટાંત ખબર છે, શ્રદ્ધા જો એક જોવું હોય તો છે, ચક્ર શબ્દ હતો આઈ થિંક, ચક્ર સમૂહ શબ્દ છે, ચોથી જ ગાથા એમાં બ્રેકેટમાં સમૂહ શબ્દ છે, એમાં એ જો આ ત્રીજી ગાથા છે, યસ, અગિયાર પાને ત્રીજી ગાથામાં ઉપરથી બીજું આનંદ ધર્મના ચક્રને સમૂહને છે, એમાં જૂની એડિશનોમાં જોજો, કદાચ એ ચક્ર નહીં હોય, સીધો સમૂહ શબ્દ હતો. ગુરુદેવ પ્રવચન ચાલતું તો ધ્યાન દોર્યું કે જો મૂળમાં કયો શબ્દ છે, એમાં છે પોતાના ચક્રને ચુંબે છે. જો એના માટે દસમા પાને છે, સંસ્કૃતની ત્રીજી લાગણી, સ્વકીય દ્રવ્ય અંતર્મગ્ન અનંત સ્વધર્મ ચક્રમ ચુંબનોપી, મેળો શબ્દ. ગુરુદેવ ધ્યાન દર્યું કે આચાર્યદેવનો શબ્દ છે તો તમે લખો પછી બ્રેકેટમાં, એટલે બહુ જ માઇનોટલી બધી ગુરુદેવ બધું જોઈને આ બધું થયેલું છે. મહાપુરુષનું અંદર અનુભૂતિનું તો કોઈ જ્ઞાન અદભુત હતું, પણ આવું શાસ્ત્રનો અભ્યાસ એ તો આપણે કોણ જોવા ગયા હતા? શું છે બહુ જ મહા, જેને કહે સપને પણ ન વિચારે એવો યોગ બન્યો હતો. હવે કાર્ય કરવું ન કરવું એ કોના આધાર છે, કોના ઉપર આધાર? ચાલો આપણે આપણા વિષય ઉપર થોડુંક આગળ વધશું. આપણે ક્યાં પહોંચ્યા હતા? હવે ક્યાં પહોંચ્યા હતા આપણે? 22 ગાથા સુધી પહોંચ્યા હતા, 20, 21, 22. પછી કળશ પણ લીધો હતો આપણે. શું પ્રેરણા આપી હતી આચાર્ય એમાં 22 નંબરમાં? હવે અનાદિના આ મોને હવે તો છોડ, એમ આમ જાણે આચાર્ય દે કે હવે તો છોડ અનાદિનો, અને રસિકજનોને રુચિકર છે એવો આત્માને આશ્વાસ. હવે એના ઉપર 23, 24, 25 ગાથા ઉપર આવી 58 પાને. 19 ગાથાથી આખો વિષય કહ્યું, 17-18 આત્માને જાણવાની વાત કરીને હવે પ્રશ્ન થયો કે આવ્યું અજ્ઞાન ક્યાં સુધી રહેશે, તો એનો જવાબ પણ આપ્યો અને એની ઓળખાણ શું. તો હવે આચાર્યને લાગ્યું કે આને જેમ ડોક્ટર પાસે આવીને ડોક્ટર સાહેબ હવે આ ક્યારે રોગ મળશે, રોગ થયો કેમ ખબર, એમ લાગ્યું કે આ કંઈક એને રોગ મટાડો તો એને ટ્રીટમેન્ટ આપે, ઉપાય બતાડે. એમાં અહીંયા આચાર્યદેવ અપ્રતિબુદ્ધને સમજાવવા માટે શું કરે છે, પ્રયત્ન કે ગેરંટેડ. અમે કેમ સમજે કેમ નહીં આમ નહીં, ઓલામાં બારમાં તો મારું નામ દેજો કરે કેમ નહીં આમ, જાણે ખબર નહીં કરતા બુદ્ધિનો એટલું. એને બીજી ભાષામાં શું કહીએ, જેમ સર્પનો ડંખ પડે એમાં કાળો કોબરા જેને કહે ને, તો એનું ઝેર ક્યાં પ્રસરે, એમ અહીંયા જાણે કરતા બુદ્ધિનું ઝેર પર્યાયમાં આવું, એટલું બધું વ્યાપી ગયું છે કે એને એમ થાય મારા વગર તો કાંઈ થાય નહીં. આચાર્ય દેવ પ્રયત્ન જો, પ્રયત્નનો અર્થ શું છે, અહીંયા સમજાવવાનો એક કરુણા બુદ્ધિનો એક વિકલ્પ આવ્યો છે. અમે સમજાવી દેશું જે સમજે કેમ નહીં એવું નથી. આવું આવી ગયું ક્યાંક પુણ્ય પાપ અધિકારમાં, આવી ગયું ક્યાંક, આવું આવી ગયું. 154 ગાથા છે એની, જો હવે ફરીને પણ શબ્દ છે, 154 ગાથા પહેલાનું ટાઇટલ છે. પુણ્યના પક્ષપાતીને હવે ફરીને છે ને, હવે ફરીને પણ પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે, ફરીથી સમજાવી દેશું ને કરાવી દેશું ને એવું નથી. એક શબ્દો પ્રયોગ પણ આપણને એમની કેટલી ઉપેક્ષા વૃત્તિ છે, કરુણા બુદ્ધિ અને છતાં પણ આગળ ઘણી પણ આવ્યું કરતા કર્મ. આપણી દશા જોઈને આશ્ચર્ય અને ખેદ થાય, પછી કે થાય તો થાય તમે તમારું જાણો, એમ પણ શબ્દ એ થાય તો હો એમ, મો નાચો તો નાચો એમ કરીને ખેદ થયો, આશ્ચર્ય પણ થયું. કરુણા બુદ્ધિથી કહેતા જાય છે, છતાં પોતાની ઉપેક્ષા અંદરમાં. કોઈ અહીંયા તો આપણે તો કઈ બધું કામ કરી દઈશું, ચપટી વગાડતા કરી દઈશું, કઈ કઈ જ નથી. હવે એની ટીકા ઉપર આપણે બહુ જ એક વિચારવા જોઈએ. ક્યારે પણ એક જ ગાથાની ટીકામાં ચાર દ્રષ્ટાંત છે, આમાં 23 થી 25 આજે ત્રણ ગાથા છે, એની ટીકામાં કેટલા છે, ચાર દ્રષ્ટાંત છે. એમાં જો પહેલું લઈએ, ટીકા છે 59 પાને, એકી સાથે અનેક પ્રકારના બંદી ઉપાધિના અતિ નિકટતાથી વેગપૂર્વક વેતા અસ્વભાવ ભાવોના સંયોગ વસે જે અપ્રતિબુદ્ધ. અહીંયા સુધી આવ્યું, આ કોની વ્યાખ્યા કરી, અપ્રતિ હજી તો આગળ આવશે, પેલા એની સાથે પણ અહીંયા સુધી લે. એકી સાથે અનેક પ્રકારના બંધનની, કેટલી ઉપાધિ છે આપણી અહીંયા બંધનની, કેટલી, આમ કર્મથી પણ લઈએ, રાગવેશમાં તો છે અસંખ્ય પ્રકારના શુભ ના શુભ, પણ આમ 148 પ્રકૃતિ એમાંય પણ પેટા ભેદ તો ગણાય, આ તો 8 કર્મ ને 100 એ બંધની ઉપાધિના અતિ નિકટતાથી અને એમાં જોડાતા અતિ નિકટતાથી વેગપૂર્વક વેતા કોણ, અસ્વભાવ રાગવેશમાં કેવી રીતે એક પછી એક, કોઈ દી ઈચ્છાઓ ઓછી થઈ છે કોઈ દી, એવો એકાદ સમય, એક સેકન્ડ નહીં એક સમય પણ ક્યારે પણ વિભાવ કર્યા વગર, એકત્વ કર્યા વગર એક સમય પણ ગયો છે ક્યારે? પૂજ્ય બેન શ્રી વચનામૃતમાં એના માટે કયો શબ્દ વાપરે, કસાયના વેગમાં તણાતા, આવ્યું વેગપૂર્વક, બે શબ્દ આવે છે, આવેગ અને આવેશ. આશ્રવ માટે 74 નંબરની ગાથામાં બે શબ્દો છે, નિરંતર આપણને વેગ પણ છે અને આવેશ, કે ને ક્રોધનો આવેશ આવ્યો. પછી ઓલાને કે આ વેગીલો માણસ, વેગીલો એટલે એની ધૂનમાં જ કર્યા કરે, આમ સાચું ખોટું એમાં અહીંયા આપણને કે આ વેગપૂર્વક આ અસ્વભાવ ભાવ વિભાવ ભાવો રાગદ્વેષમો એ ભાવો છે, એનાથી આપણે કહેવા છે અપ્રતિબુદ્ધ છે. અને અનેક પ્રકારના, હવે દ્રષ્ટાંત આપે છે, અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. આવી ગયું આ દ્રષ્ટાંત, જેમ શું આપ્યું છે, અનેક પ્રકારના વર્ણ આશ્રય, આશ્રય એટલે એની વચ્ચે હોય, લાલ પીળા કાળા ફૂલની વચ્ચે એ સ્ફટિક મણી હોય તો એ કેવો, એની એમાં શું જાય, કેવી દેખાય, અનેક પ્રકારે દેખાય, કારણ કે અનેક પ્રકાર એમ અનેક પ્રકારના કર્મના યોગમાં એમાં જોડાઈને આપણે અનેક પ્રકારના વિભાવ ભાવો પણ મળી ગયા. આપેલું આપણે ખરેખર તો છીએ કેવા,
પરિધાન અહીંયા પોતે એમાં જોડાય છે, એ કર્મના અનેક પ્રકારની એમાં પોતે જીવ જોડાય છે, એટલે એના એ સંયોગ બંધનની ઉપાધિ, બંધનની ઉપાધિ, ઉપાધિમાં નિમિત્ત રૂપે કર્મ છે અને પોતાના ભાવ છે અને એની નિકટ છે. શું આ કર્મની કેવી છે? નિકટતાથી. અને જીવમાં જે થાય છે વેતા અસ્વભાવ, એનો સ્વભાવ, એનો સંયોગ કેમ કીધો? સ્વભાવ ભાવ નથી માટે સંયોગ કીધો. અને એના વશે એટલે એના વશે એટલે એ પોતે રાગવેષ મોહને વશ થયો છે, એનાથી ભેદજ્ઞાન કરવાની બદલે એમાં એકત્વ કરે છે. એક અહીંયા જવું, એ જ જવું હોય તો 69-70 ગાથા જોઈએ. આશ્રવને માટે કેવા શબ્દો વાપરા છે? સંયોગ લક્ષણ શબ્દો વાપરા છે. 69-70 ગાથા એટલે અલગ અલગ જગ્યાએ આચાર્યદેવ એ રીતે, બાકી સંયોગ કે તો આપણને શું આવે? દ્રવ્ય કર્મ ને ન કર્મ ને એવું આવે. અને અહીંયા તો આશ્રવને પણ કેવા કહેતા હોય છે? સંયોગ સિદ્ધ સંબંધ છે, આવે છે 131 પાને, 69-70 ગાથા 131 ચોથી લાઈન છે ને, જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્માને ક્રોધાદિ આશ્રવ મળ્યા. એટલે આચાર્યદેવ કેવી રીતે, અને એ રીતે 75 ગાથામાં તો શબ્દ શું આવે? મોહ રાગ દ્વેષ એવા કેવા છે? એ પૂતગલના પરિણામે જ્યાં જ્યાં જે અપેક્ષાથી. તો અહીંયા પેલું અનેક પ્રકારની બંધનની ઉપાધિ, એમાં કોણ લીધા? દ્રવ્ય કર્મ. અને એની નિકટ પણ વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ, જે મારો સ્વભાવ નથી એવા ભાવ કર્મ, અને એ સંયોગ રૂપ જ છે, તારા સ્વભાવમાં નથી માટે સંયોગ, અને એને વશ થઈ ગયો હોવાથી કેવો છે? અનેક પ્રકારની વિભાવ ભાવે તારી પણતીમાં તું પરિણમો છે. એ વાત કોની જેમ? જેમ અનેક પ્રકારના વર્ણવાળા ફૂલો હોય એની વચ્ચે સ્ફટિક માણી હોય તેમાં જાય દેખાય, તો એ રીતે થયું. હવે એક વાત, હવે બીજું એનાથી જ આગળ. અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવથી જેની સમસ્ત ભેદના રૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. ઓલું પણ આવ્યું હતું એની જેવો છે એક. હવે બીજું, અત્યંત તિરોભૂત એટલે કેટલું ઢંકાયેલ પોતાના સ્વભાવમાં પણ જેની પોતાની પણતીમાં જ આખું પોતાને ભેદજ્ઞાન કરવાનો યોગ જ નથી રહ્યો, કારણ કે એવું પોતાનું આચ્છાદિત જ્ઞાન મિથ્યાત્વ રૂપે થયું છે, તો એની સમસ્ત ભેદજ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ. ભેદજ્ઞાન કરવાનો તાકાત નથી, એટલે કે વિચારતો જ નથી કે આ તો સંયોગ તો મારા જ હોય ને, મેં ભેગા કર્યા છે, મેં કર્યા છે, એવા અભિપ્રાયમાં રાગ તો મેં જ કર્યા છે, એનાથી ભેદજ્ઞાન કરવાનું હવે સામર્થ્ય જ એ નથી. જો વિભાવ ભાવ અને સાથે જ્ઞાનની એટલી હીનતા, ઓલામાં શ્રદ્ધા ચારિત્રની વિપરીતતા અને જ્ઞાનની એટલી હીનતા કે થવું જોઈએ ભેદજ્ઞાન, અને ભેદજ્ઞાન જ એ કરતા નથી એવો છે. અને હજી ત્રીજું, મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે. છે શબ્દ, ખાલી મોહિતનો શબ્દ વાપરો, કેવો છે? મહા અજ્ઞાનથી જેનું હૃદય, હૃદય એટલે કયું વળિયા? આ લોકો જે જોવે છે ને હાર્ટ ને, અહીંયા હૃદય એટલે પોતાની પણથી ઉપયોગ લ્યો, રૂચિ લ્યો, આખી કેવી છે? વિમોહિત. ઉપયોગ જેને કે પૂર્ણપણે ભાન ભૂલેલો છે. બસ આચાર્ય ત્રણ રીતે કહીને પણ, અને આવું વિમય શબ્દ ક્યાંક આગળ આવ્યો હશે? 11મી ગાથામાં આપણી જ વ્યાખ્યા કરીને આચાર્ય અત્યંત વિમય થઈ એ શબ્દ છે, જો છે 23મા પાને છે. એમાં ભેદનાની જ વાત છે, એમાં નીચેથી ચોથી લાઈન છે 23મા પાને. આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, આવ્યું ભેદના એનું, વ્યવહારથી વિમોહિત હૃદય વાળો, એ શબ્દ છે વિમોહિત હૃદય. અહીંયા છે અમૃતચંદ્રાચાર્યદેવ, અહીંયા પણ વાપર્યું, ત્યાં પણ વાપર્યું છે. તો એવા ભેદના નહીં કરીને હૃદય વિમોહિત, એવા અપ્રતિભૂત, જો ત્રણ રીતે વ્યાખ્યા કરી, અને એવા અપ્રતિભૂત સ્વપ્નનો ભેદ નહીં કરીને, પેલા 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 એટલા ક્યાં? પેલા એટલે ઉપર વર્ણા જે વેગપૂર્વક વેતા જે સ્વભાવ અસ્વભાવ ભાવો, એને જેનો અર્થ છે પોતાનો સ્વભાવ નથી એવા વિભાવોને જ પોતાનો કરતો પૂતગલને આ મારું છે એમ અનુભવે છે, એટલે કે એમ જાણે છે, માને.
અનુભવ એટલે વેદન નહીં, પૂતગલને એ અનુભવ્યો નહીં, વિભાવને વેદે છે. ફરક શું પડે છે? ક્ષેત્ર ભિન્નતાને જાણીએ છીએ અને જે વિભાવ રૂપે છે એને વેદીએ છીએ. શું થાય છે? વેદન કોનું હોય અને જ્ઞાન કોનું હોય? સ્વપરનું જ્ઞાન અને વેદન પોતાનું. અને કરીએ છીએ ઉલટું, સ્વપનને વેદીએ છીએ. સ્વને તો નહીં પણ પરને વેદું છું અને આત્માને જાણતો નથી. ઊંધું કહ્યું. સ્વપરનું જ્ઞાન હોય અને વેદન પોતાનું હોય એની બદલે પરને હું વેદું છું એવું એ માનીએ છે. અહીંયા સુધી તો આપણી વાત કરી. હવે એવા અપ્રતિબુદ્ધને, આવો અપ્રતિબુદ્ધ કઈ ગતિમાં હશે? કઈ ગતિમાં હશે? નરકમાં વધારે હશે ને? નહીં, આપણે તો ન જ હોય ને. આપણે તો આ ત્રણ આઈપા પોઈન્ટ એમાં એકમાં આપણે ન આવીએ ને. અહીંયા કે છે, હવે એવા અપ્રતિબુદ્ધને સમજાય. રે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર. આ કોના શબ્દો છે? અમને તો ઓલું ગમે, ભગવાન આત્મા કે કેટલું સારું લાગે. આ તો કેવું કીધું આપણને? જો એક ગુરુદેવજી આમાં એક સરસ શબ્દ વાપરે, આચાર્ય દેવ કે જ્ઞાનીઓની કડક ભાષામાં પણ કરુણા ટપકતી હોય. શું છે? માતા બાળકને ખીજાય તો એના ભલા માટે છે. એ રીતે આચાર્ય દેવને તને લાગતી હોય કડક ભાષા, તો એમાં પણ એમની એ કરુણા કે તું શું કરે છે ભાઈ. જેમ કે ને કોઈ સજ્જન માણસ હોય ને ક્યાંક બીજું કરતો હોય તો આ શું તને શોભે, તારું કુટુંબ જો આમ જો એમ. રે દુરાત્મન, પાછો કેવો છે? આત્માનો ઘાત કરનાર. હવે બીજું દ્રષ્ટાંત, જે પરમ અવિવેકથી ખાનાર હાસ્તી આદિ પશુ. જો મુખ્ય અહીંયા વજન છે એના ઉપર છે. સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે. સુંદર આહાર એટલે સરસ મીઠા લાડવા પણ હોય અને વચ્ચે એ નાખ્યું હોય ને આજુબાજુ શું શેમાં ઓલું કર્યું હોય ઘાસ સાથે, તો હાથી ખાય છે, ગેડો સ્વાદ આવે છે, પણ શું ભૂલ શું થાય છે કે જે મીઠાશ લાડવાની છે અને આ બીજો સ્વાદ સાદો છે એ ઘાસનો છે, એ વિવેક નથી. આ વિવેકનો અભાવ. ઓલું સ્ફટિકમણીમાં જાય પડે છે પણ એ જાય છે સ્ફટિકમણીનું સ્વરૂપ નથી, એ ફૂલના યોગ્ય છે એવો વિવેક નથી. એમ અહીંયા ફૂલું ઓલામાં શું લીધું અને આમાં શું લીધું? ઓલામાં જાણવાની અપેક્ષા, અહીંયા વેદનની અપેક્ષા. ઓલામાં દ્રષ્ટાંતમાં શું હતું? સ્ફટિકમણીમાં કોની લીધી? એક જાણવાની. તો આપણી ભૂલ શેમાં છે, જાણવામાં કે વેદનમાં? અરે શેમાં ભૂલ નથી, એમાં શેમાં નહીં પૂછતો, શેમાં નથી. એટલે ભિન્નને ભિન્ન પણ એ જાણતા નથી. અને વેદનમાં પણ ભિન્નતા એ કે જે કોઈ પુણ્ય કે પાપ એ આકૃતામાં એ દુઃખ જ છે. એમ પણ તો શું થાય? બધાને જ્ઞાન અને રાગને એક પણ માનીને એ ત્રણ એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ છોડ. બે વાર કે છે છોડ છોડ, જેમ કે ને ઘણી વાર ત્રણ વાર કે ને, દાસ દાસ હું દાસ છું, તો એ રીતે અહીંયા છોડ. હવે એનાથી આગળ, જેણે સમસ્ત સંદેહ વિપર્ય અનધ્યવસાય. આ કોણ ત્રણ શું આવ્યું? ત્રણ જ્ઞાનના દોષ છે. ઓલું શ્રદ્ધાનું તો કર્યું અહીંયા સાથે જ્ઞાનના પણ, અને આવું ત્રણ છૂટી ગયું છે. અને જેને સમસ્ત પ્રકાર અદ્વિતીય જ્યોતિ એવા સર્વજ્ઞ. હવે આચાર્યદેવ કહે છે, ચાલ અમે તો કહીએ છીએ તું છોડ છોડ, કદાચ ન માનતો, ચાલ અમે ભગવાનની તને સાક્ષી આપે. જેમ કે તું મારું ન માનતો કાંઈ, જો આ કોણ કહે છે એમ એમ. હવે કોની આચાર્યદેવ આપે છે? આપણા માટે આચાર્યદેવ કેટલી મોર દેન ઇનફ છે, અને છતાં આચાર્યદેવ જે બી છે સર્વજ્ઞ જ્ઞાન વિશેષ. અને ઘણી જગ્યાએ એમ જીનો કહે, ઘણી વાર આવશે ગાથાઓમાં. એ આચાર્યદેવની કેવી કરુણા છે કે ભાઈ તું નથી અમારાથી સંતો, સર્વજ્ઞનું તો માનીશ કે નહીં તું? તો એ ભગવાન એમનું જ્ઞાન કેવું છે? સમસ્ત વિશ્વને એટલે વિશ્વને પ્રકાશવાને અદ્વિતીય એટલે કેવળ જ્ઞાન જ્યોતિ એવા સર્વજ્ઞ ભગવાને સ્ફુટ એટલે પ્રગટ કેવળ જ્ઞાનમાં એને શું જોયું? તને નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવ દ્રવ્ય છે. તને કેવો જોયો? ભગવાને કેવળ જ્ઞાનમાં નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ તને જોયો છે. ગુરુદેવ એના માટે કડી ગાતા ખબર છે ક્યારેક? તું પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા હોલા, નિજ સત્તા એ શુદ્ધ સૌને પેખતા હો, કોઈ પણ દ્રવ્યને, અહીંયા તો જીવ પર વધારે, નિજ સત્તા એ શુદ્ધ સૌને પેખતા, પેખતા એટલે આપ એને જોવો છો તમે, અને જેવી રીતે ભગવાન તને જોવે છે તે રીતે જો તું જોતા શીખીશ ત્યારે સમજે તું ભગવાનનો ભક્ત થયો છે. અને એક બહુ જ ગુરુદેવના સિદ્ધાંત, અને એ પણ પહેલા કળશના અર્થમાં છે, કોઈ પણ વસ્તુ પોતાના સ્વભાવ સામર્થ રૂપે તો શુદ્ધ જ હોય. શબ્દ છે ને ભાવાય, એનો અર્થ પહેલા કળશની અંદર કયો લખ્યો છે, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ. આટલું એક છે ને, થોડો વિચાર ક્યારેક આવશે ને તો તને ક્યાંય પણ ધ્યેય તત્વ ગોતવા જવું નહીં પડે, કારણ કે મારું જ અસ્તિત્વ કેવું છે, શુદ્ધ સત્તા સ્વરૂપ હું અસ્તિત્વ ધરાવનાર પદાર્થ. પર્યાયની અશુદ્ધતામાં સર્વાંગે અશુદ્ધ નહીં માની લેતો. મારામાં શુદ્ધતા ક્યારે છે, મોક્ષ થાય ત્યારે કે સમ્યક જ્ઞાન થાય ત્યારે, સાધક દશામાં કે સાધ્ય દશામાં, અત્યારે ક્યાં, રાગ દ્વેષથી તો ભરેલો પડ્યો છો. પર્યાયની અશુદ્ધતાની સામર્થ્ય નથી કે તારા સ્વભાવને અશુદ્ધ કરી શકે. અરે તો આવા ધ્યેય તત્વને યાદ કેમ નથી કરતો તું? તો એ આચાર્ય કુંકુન આચાર્ય જો સર્વજ્ઞ ભગવાન તને કેવા જોઈ રહ્યા છે કે નિત્ય ઉપયોગ સ્વરૂપ જીવ. હવે એ કેવી રીતે, જેમ કોઈને આશ્ચર્ય થાય એ પૂતગલ દ્રવ્ય રૂપ થઈ ગયું, તો તું કહે છે જેથી આ પૂતગલ મારું છે એમ અનુભવે છે, એટલે કે માને છે જાણે છે એ રીતે. આચાર્ય જેમ કે ને, અરે ભાઈ આ શું, તારી પાસે એટલા પૈસા છે ને તું કે હું ગરીબ છું, આ ક્યાંથી લાવ્યો? એમ આચાર્ય દેવ કહે છે નિત્ય ઉપયોગ સ્વરૂપ છો, અને તો કે હું પૂતગલ મારું છે, આ ક્યાંથી લાવ્યો? એમ આશ્ચર્ય થાય, ખેદ થાય કે ક્યાંથી, એવું કેવી રીતે છે કે જેથી જે કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ થાય. જો હવે કહે છે ત્રીજો દ્રષ્ટાંત આવશે, અને પૂતગલ દ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થાય તો મીઠાના પાણી એવા અનુભવની જેમ આ મારું આ પૂતગલ એ અનુભવતી વ્યા. હવે આચાર્ય કે તું માને છે ને, અમે ત્યારે સાચે માનશું. કેવી રીતે? પરસ્પર લઈ લીધું. શું પરસ્પર લીધું? જીવ દ્રવ્ય પૂતગલ રૂપ થાય અને પૂતગલ દ્રવ્ય જીવ રૂપ થાય તો અમે તારી વાત માનશું. જેમ સુધી દ્રષ્ટાંતમાં કોણ બે લીધા, મીઠાનું પાણી, મીઠું અને પાણી, એકમાં શું છે, એક ખારા સ્વરૂપ છે અને એકમાં પ્રવાહી રૂપ છે. એ જેમ મીઠાનું પાણી મીઠું પાણીમાં નાખીએ અને હલાવીને એક રૂપ થાય તો અમે તારી વાત માની. આ એક દ્રષ્ટાંત છે, પાછી એમ ન માનવું, ત્યાં બે જુદા છે. પણ કેવું છે આચાર્યદેવને શું કેવું છે કે મીઠાનો સ્વભાવ શું છે, ખારાસપણો, અને પાણીનો સ્વભાવ શું છે, પ્રવાહપણો. એ બે એવું થઈ શકે, પણ તારે તો તું જીવ દ્રવ્ય છું અને આ પૂતગલ દ્રવ્ય છે, બેમાં તો એવા કોઈ સ્વભાવ, બે એકરૂપ થાય એવો કોઈ છે જ નહીં. ઓલામાં તો હજી એક ક્ષેત્ર આવતા સંબંધમાં બને છે ને, એવું તો તારામાં એ નથી. અને જો આવું થાય તો માનીએ અમે, જો એમ, પણ એમ તો કોઈ રીતે બનતું નથી. હવે જો એ જ દ્રષ્ટાંત, મીઠાનું પાણી જે કીધું ને એનો દ્રષ્ટાંત, ખારાપણું કોનું લક્ષણ છે, એ નમકનું છે ખારાપણું, અને એ પાણીરૂપ થતું, અને રવાઈપણું કોનું લક્ષણ છે, પાણી, એ લવણરૂપ થતું એ દેખાય છે. એટલે એ રીતે તો જોઈએ છીએ, એમાં સંબંધ બને છે એવો, કારણ કે ખારાપણુંને દ્રવ પ્રવાહીપણાને સાથે રહેવામાં, પરંતુ એમાં કોઈ બાદ નથી. તું કેવો છો લક્ષણ, નિત્ય ઉપયોગ લક્ષણ વાળો, અને આ પૂતગલ એ તો જળ સ્વભાવ એ રૂપે ન થતું, અને નિત્ય અનુપયોગ, તું નિત્ય ઉપયોગ સ્વરૂપ અને પૂતગલ નિત્ય અનુપયોગ, એ પૂતગલ દ્રવ્ય સાથે જોવામાં આવતું. કોની જેમ? ચોથું દ્રષ્ટાંત, પ્રકાશ અને અંધકાર. જો આચાર્ય દ્રષ્ટાંત લે કે ઓલું નમક મીઠું અને પાણી એ તો હજી એક રહે, તું અંધકાર ને પ્રકાશ ને એક જેવા કર દે, પછી કહેજે પૂતગલ મારું છે. ઓલા કેવા છે? ઓલા તો હજી એક રૂપે થઈ શકે એવું છે, પણ આ પ્રકાશ ને અંધકાર ની જેમ એ કોઈ દી થઈ શકે. અને છેલ્લે એટલા માટે આપણને જાણે આશીર્વાદ આપતા કે સર્વ પ્રકારે પ્રસન્ન થઈ જાય. જેમ કે ને, તું ચિંતા ન કર, તારી ગાડીને કાંઈ નથી થયું, ભલે એક્સિડન્ટ થયું પણ બચી ગયા છે બધા. એમ અહીંયા કહે છે સર્વ પ્રકારે પૂતગલ ગમે એવું હો, તને કાંઈ નુકસાન કર્યું નથી, અને તારું ચિત્ત એટલે તારા પરિણામ તારા જ્ઞાનને ઉજ્જવળ કરી સાવધાન થા, અને સ્વદ્રવને જ આ મારું છે. અત્યાર સુધી પૂતગલ જ મારું છે, એની જગ્યાએ સદંડ એમ તું હવે અનુભવ, એમ કરીને એ આચાર્યદેવ આપણને એક પ્રેરણા આપે, આશીર્વાદ આપે. જે કોઈ કે આચાર્યદેવ બે રીતે કહી દીધું, દુરાત્માય કહી દીધા અને આશીર્વાદ આપી દે કે હવે આવી રીતે કરીશ તો તને આત્માની અનુભૂતિ થયા વગર રહેશે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
આ શરીરી સિદ્ધ સ્થાને પ્રાપ્ત ઉત્પાદી માર્ગ પરમ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન શ્રીમંદરાદી અજિત વેરે પર્યંત વિશ્વમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. આમ આંગણે પધારે બિરાજમાન પંચમેરુ નંદીશ્વર દીપના સમસ્ત શાસ્ત્ર દિન પ્રતિમા સમૂહનો જય હો. અજય દિન મંદિરમાં જયવંતપણે બિરાજમાન અખંડ સાધના પ્રત્યેક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાનમય મુતલી દ્વાદશાંગમય પરમાગમ સમયસારાદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રના ભવ્ય ભક્તોને સદૈવ વિધિનો પ્રવાસ કરી જીનવાણી માતના ભેટના કરાવનાર હાલતા ચાલતા તીર્થ ભગવાન શ્રી કુનકુંદાચાર્ય દેવ આદિ આચાર્ય ઉપાધ્યે સાધુ ગુરુ ભગવંતોનો જય હો. અમ ભક્તો પર નિરંતર કરુણાનો ધોધ વરસાવનાર અનંત અનંત ઉપકારી પ્રાપ્ત સ્મરણી શ્રી કહાન ગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાના પુરવસોની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાદેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જીનવાણી માં કો વંદના સત બાર હૈ. બોલો પરમ મિત્રાક્ષર દાતા સમય સારા જે સમસ્ત દ્વાદશાંગમય જીનવાણી માતનો જય હો.